प्रारंभिक कथन
एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवन चरित्रोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
परिचय
नमस्कार अने एकत्र ज्ञान गोष्ठीना आजना अंकमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ સિદ્ધિ અને વિવાદ બંને સાથે જોડાયેલું છે, રિચર્ડ નિક્સન।
હા, બરાબર।
આપણી આજની જે ચર્ચા છે એનો આધાર છે ઇવાન થોમસનું પુસ્તક બીંગ નિક્સન, અ મેન ડિવાઇડેડ। અને આ પુસ્તક, ખબર છે, ખાલી ઘટનાક્રમ નથી,
ના ના બિલકુલ નહીં,
એ નિક્સનના મનના ઊંડાણમાં ઉતરીને એમનું જે જટિલ વ્યક્તિત્વ હતું ને એને સમજવાનો એક ખરેખર સરસ પ્રયાસ છે।
બિલકુલ। રિચાર્ડ નિક્સન 1913 થી 1994 અમેરિકાના 37મા રાષ્ટ્રપતિ, પણ એમની ઓળખ એટલે એનાથી ઘણી મોટી છે। તેઓ ઉપરાષ્ટ્રપતિ રહ્યા, સેનેટર, કોંગ્રેસમેન, પણ ઇતિહાસ એમને કદાચ અમેરિકાના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ તરીકે યાદ રાખશે જેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું।
અને આ જ વાત એમને અભ્યાસ માટે આટલા રસપ્રદ બનાવે છે, નહીં?
ચોક્કસ।
અને એટલે જ મને લાગે છે કે એમની વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે। જુઓ ને, એક તરફ પેલી ચીન સાથે સંબંધો ખોલવાની દૂરંદેશી વિદેશ નીતિ,
ગજબની વાત હતી,
અને બીજી તરફ વોટરગેટ કૌભાંડ, મતલબ સ્વ વિનાશ। આટલા બધા વિરોધાભાસ એક જ વ્યક્તિમાં કઈ રીતે સમાઈ શકે?
હા, આ પુસ્તક આજ ગૂંચ ઉકેલવામાં મદદ કરે છે અને કદાચ વર્તમાન રાજકારણને સમજવા માટે પણ થોડી ચાવીઓ આપી જાય છે।
સાચી વાત।
પુસ્તક નિક્સનના આંતરિક સંઘર્ષો પર સરસ પ્રકાશ પાડે છે, પેલી ભદ્રવર્ગની સ્વીકૃતિની તીવ્ર ઝંખના અને સાથે જ એમના પ્રત્યે ઊંડો રોષ પણ। પછી રાજકીય કુશળતા તો ખરી, પણ એની સાથે પેલી સંદેહવૃત્તિ, પેરાનોયા જેને કહીએ,
બરાબર,
મહાનતા પ્રાપ્ત કરવાની ક્ષમતા પણ હતી અને સાથે જ પોતાના પતનને નોતરવાની વૃત્તિ પણ। ચલો આ જટિલ વ્યક્તિત્વની સફરમાં ઊંડા ઉતરીએ।
કાલક્રમિક યાત્રા, ઘડતરના વર્ષો।
તો નિક્સનનો જન્મ કેલિફોર્નિયાના યોર્બા લિન્ડામાં એક સામાન્ય પરિવારમાં જ, એમનું બાળપણ આર્થિક સંઘર્ષમાં વીત્યું અને સાથે ક્વેકર ધર્મનો પ્રભાવ હતો।
હા, ક્વેકર પરંપરા એટલે શાંતિ, સાદગી, સખત મહેનત, આ બધા મૂલ્યો એમનામાં ઊંડા ઉતર્યા હતા।
પણ સાથે સાથે તમે કહ્યું એમ, પેલી બહારના હોવાની ભાવના,
કરેક્ટ,
એ કાયમ રહી।
બિલકુલ, એમને હંમેશા એવું લાગતું કે તેઓ સ્થાપિત વર્ગનો હિસ્સો નથી। પિતાના વ્યાપારમાં વારંવાર નિષ્ફળતા જોઈ એટલે એમના મનમાં ક્યાંક એવું ઠસી ગયું કે જીવન અન્યાયી છે અને સફળતા માટે ખૂબ લડવું પડે।
અને એમાં પાછા એમના બે ભાઈઓના મૃત્યુ થયા ક્ષય રોગથી।
હા, નાની ઉંમરે, એનાથી એ ભાવના વધુ ઘેરી બની। એક જાતની અસલામતી અને ટકી રહેવા માટે સતત લડતા રહેવાને વૃત્તિ,
આ બહાર ન હોવાની ભાવના અને સંઘર્ષ એણે જેમને આટલા મહત્વાકાંક્ષી બનાવ્યા હશે।
ચોક્કસ। અને પેલા ક્વેકર મૂલ્યોએ નૈતિકતાનો આધાર તો આપ્યો, પણ પછી રાજકારણમાં આવ્યા ત્યારે આ જ મૂલ્યો ક્યારેક બોજરૂપ પણ લાગ્યા હશે।
એક સતતનો તણાવ।
હા, એ તણાવ આખી જિંદગી એમની સાથે રહ્યો। સ્વીકૃતિ મેળવવી, પોતાની જાતને સાબિત કરવી, આ બધું એમના દરેક પગલામાં દેખાય છે, ઉદય અને સંઘર્ષ।
અને આ ઈચ્છા એમના ભણતરમાં પણ દેખાય નહીં? વિટિયર કોલેજમાં એકદમ મહેનતુ વિદ્યાર્થી, ડિબેટ, સ્ટુડન્ટ પોલિટિક્સ।
હા, પછી ડ્યુક લો સ્કૂલમાં ગયા, ત્યાં પણ ત્રીજા નંબરે પાસ થયા। ખરેખર મોટી સિદ્ધિ કહેવાય,
બહુ મોટી સિદ્ધિ। પણ પછી?
પણ પછી ત્યાં જ પહેલો મોટો ઝટકો લાગ્યો। ન્યૂયોર્કની એક મોટી પ્રતિષ્ઠિત લો ફર્મે એમને નોકરી ના આપી।
ઓહ, કેમ?
નિક્સનને લાગ્યું કે આ એમની સામાજિક પૃષ્ઠભૂમિને કારણે થયું, કારણ કે તેઓ પેલા પૂર્વીય ભદ્ર વર્ગ, ઇસ્ટર્ન એસ્ટાબ્લિશમેન્ટનો હિસ્સો નહોતા।
અચ્છા,
આ અસ્વીકારે એમના મનમાં એ ભદ્ર વર્ગ પ્રત્યે, મતલબ આજીવન કડવાશ ભરી દીધી,
સમજી શકાય છે। પછી બીજા વિશ્વયુદ્ધમાં નેવીમાં સેવા આપી અને પછી રાજકારણમાં આવ્યા।
હા, અને રાજકારણમાં જાણે એમને પોતાનો મંચ મળી ગયો। 1946માં કોંગ્રેસની ચૂંટણી, જેરી વુરહિસ સામે અત્યંત આક્રમક પ્રચાર કર્યો અને જીતી ગયા।
અને પછી આવ્યો પેલો અલ્જર હિસ કેસ 1948।
હા, આ કેસે તો નિક્સનને રાતોરાત રાષ્ટ્રીય ફલક પર લાવી દીધા। સ્ટેટ ડિપાર્ટમેન્ટના પૂર્વ અધિકારી અલ્જર હિસ, એમના પર સામ્યવાદી જાસૂસ હોવાનો આરોપ।
ત્યારે ઘણા માનવા તૈયાર નહોતા નહીં.
બિલકુલ નહીં, પણ નિક્સન એમણે ખૂબ ઝીણવટથી દ્રઢતાથી આ કેસ પકડી રાખ્યો, તપાસ આગળ વધારી.
અને પેલા પમ્પકિન પેપર્સ, કોળામાંથી મળેલી માઇક્રોફિલ્મ્સ,
હા, એ પુરાવા મળ્યા પછી નિક્સનની વાત સાચી પડી. હિસને ખોટી જુબાની બદલ સજા થઈ. આનાથી નિક્સનની છબી એકદમ કડક, સામ્યવાદ વિરોધી નેતા તરીકેની બની ગઈ.
આ કેસનો પ્રભાવ બહુ મોટો પડ્યો હશે એમના પર.
ઘણો ઊંડો. એમને ખાતરી થઈ ગઈ કે ઉદારવાદી ભદ્ર વર્ગ દેશદ્રોહીઓને બચાવે છે. પેલી અમે વિરુદ્ધ તેઓની માનસિકતા વધુ મજબૂત થઈ.
અને આ સફળતા જ એમને સેનેટ અને પછી 1952માં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા સુધી લઈ ગઈ, આઇઝનહોવર સાથે.
બરાબર, પણ ત્યાં એ વિવાદ થયો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વખતે.
પેલો ગુપ્ત ફંડવાળો આરોપ.
હા, અને ત્યારે એમણે આપી પેલી પ્રખ્યાત ચેકર સ્પીચ. ટીવી પર જઈને સીધી લોકો સાથે વાત કરી. એ સમયે આ બહુ નવી વાત હતી.
ખરેખર
એ ભાષણ મતલબ રાજકીય સંચારનું ક્લાસિક ઉદાહરણ છે. પોતાની આર્થિક સ્થિતિ ખુલ્લી મૂકી, પત્નીના સામાન્ય કોટની વાત કરી,
અને પેલું કૂતરું ચેકર્સ.
હા, ભાવુક થઈને કહ્યું કે ભેટમાં મળેલું કૂતરું ચેકર્સ તો એ પોતાની દીકરીઓ પાસેથી પાછું નહીં લે, ભલે ગમે તે થાય. આનાથી સામાન્ય અમેરિકનો જોડાયા એમની સાથે. ઉમેદવારી બચી ગઈ.
જોકે એમાં પેલો આત્મદયાનો સૂર પણ હતો નહીં.
હતો, સ્પષ્ટ હતો. પછી 8 વર્ષ ઉપરાષ્ટ્રપતિ રહ્યા અને 1960માં રાષ્ટ્રપતિ પદ માટે ઉભા રહ્યા જોન એફ કેનેડી સામે.
અને એ ચૂંટણી હારી ગયા બહુ ઓછા માર્જિનથી. પેલી ટીવી ડિબેટની અસર થઈ.
હા, કહેવાય છે કે પહેલી ટીવી ડિબેટમાં કેનેડી વધુ આત્મવિશ્વાસુ, વધુ સ્માર્ટ દેખાયા. નિક્સન થોડા બીમાર અને થાકેલા લાગતા હતા.
આ હાર એમના માટે કેવી રહી?
વ્યક્તિગત રીતે બહુ મોટો ફટકો હતો. એમને લાગ્યું કે ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. મીડિયા, કેનેડી પરિવાર, આ બધાએ મણરીને એમની જીત છીનવી લીધી છે. એટલે પેલો ભદ્ર વર્ગ અને મીડિયા પ્રત્યેનો રોષ એ ચરમસીમાએ પહોંચ્યો.
પછી 1962માં કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણી પણ હાર્યા.
હા, અને પછી ગુસ્સામાં પત્રકારોને કહ્યું, હવે તમારી પાસે ટીકા કરવા માટે નિક્સન નહીં હોય. પેલી છેલ્લી પ્રેસ કોન્ફરન્સ.
ત્યારે તો લાગ્યું હશે કે એમની રાજકીય કારકિર્દી પૂરી થઈ ગઈ.
ઘણાને એવું જ લાગ્યું, પણ નિક્સન હાર માને એવા નહોતા. આજે વનવાસના વર્ષો કહેવાયા ને, એમાં એમણે ફરીથી પોતાની જાતને તૈયાર કરી. દુનિયાભરમાં ફર્યા, વિદેશ નીતિના નિષ્ણાત તરીકેની છબી બનાવી, પેલું 6 ક્રાઇસિસ પુસ્તક લખ્યું, પાર્ટીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું.
અને પછી 1968, અમેરિકા ત્યારે બહુ વહેંચાયેલું હતું. વિયેતનામ યુદ્ધ, નાગરિક અધિકાર આંદોલન.
હા, સામાજિક અશાંતિ હતી. અને ત્યારે નિક્સને સાયલન્ટ મેજોરિટી એટલે કે મૌન બહુમતીના નારા સાથે પુનરાગમન કર્યું.
અને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા. અદ્ભુત પાછી કહેવાય.
ખરેખર એકદમ નાટકીય. શિખર સિદ્ધિઓ અને વારસો.
રાષ્ટ્રપતિ તરીકે નિક્સન, એમનું કામ કેવું રહ્યું? વ્યક્તિત્વની જેમ જ જટિલ.
બિલકુલ, વિદેશ નીતિમાં તો ખરેખર કમાલ કરી. સૌથી મોટું કામ, જેમ તમે પહેલા કહ્યું, સામ્યવાદી ચીન સાથે સંબંધોની શરૂઆત.
હા, દાયકાઓથી અમેરિકા ચીનને માન્યતા નહોતું આપતું.
અને નિક્સને એ આખી બાજી પલટી નાખી. 1972માં ચીનની મુલાકાત લીધી, માઓ ઝેડોંગને મળ્યા. દુનિયા ચોંકી ગઈ.
શીત યુદ્ધના સમીકરણો બદલાઈ ગયા એનાથી.
ચોક્કસ. સોવિયેટ યુનિયન સાથે પણ તણાવ ઘટાડવાની નીતિ, ડિટોન્ટ અપનાવી, પેલી સાલ્ટ 1 શસ્ત્ર નિયંત્રણ સંધિ કરી.
ઘરેલુ મોરચે પણ એમણે કામ કર્યું નહીં, ઘણીવાર એની વાત ઓછી થાય છે.
હા, અને નવાઈ લાગે એવા કામ કર્યા, જેમ કે પર્યાવરણ સંરક્ષણ એજન્સી ઈપીએની સ્થાપના, કર્મચારીઓની સુરક્ષા માટે ઓએસએચએની સ્થાપના.
દક્ષિણની શાળાઓમાં જે જાતિ આધારિત ભેદભાવ હતો એને નાબૂદ કરવા ડિસેગ્રીગેશન માટે પણ કડક પગલાં લીધા.
બરાબર. કેન્સર સંશોધન અને કળા માટે ભંડોળ વધાર્યું. આમાંના ઘણા કામો તો આજે ઉદારવાદી એજન્ડાનો ભાગ ગણાય.
પણ આ બધી સિદ્ધિઓ પર પેલો કાળો ડાઘ લાગી ગયો.
વોટરગેટ.
હા,
વોટરગેટ કૌભાંડ. શરૂઆત તો એક સામાન્ય ચોરીથી થઈ હતી, ડેમોક્રેટિક પાર્ટીના મુખ્યાલયમાં, વોટરગેટ બિલ્ડિંગમાં.
પણ પછી ખબર પડી કે આ ચોરી પાછળ તો વ્હાઇટ હાઉસના માણસો હતા.
અને પછી શરૂ થયો એને ઢાંકવાનો પ્રયાસ, કવર અપ, પુરાવા છુપાવવા, તપાસમાં રોડા નાખવા, ખોટી જુબાનીઓ.
આમાં પેલી નિક્સનની સંદેહવૃત્તિ, દુશ્મનો પ્રત્યેનો રોષ, એ બધું કામ કરી ગયું.
હા, પેલી કંઈ પણ કરીને જીતવું વાળી માનસિકતા, એ જ આ કૌભાંડના મૂળમાં હતી. જેમ જેમ સત્ય બહાર આવતું ગયું, નિક્સન પર દબાણ વધતું ગયું
અને છેવટે મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ લગભગ નિશ્ચિત જણાતા ઓગસ્ટ 1974માં એમણે રાજીનામું આપી દીધું.
અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાષ્ટ્રપતિ આવું કર્યું. અભૂતપૂર્વ ઘટના હતી.
રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી શું?
પછીના વર્ષોમાં એમણે પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવવાનો બહુ પ્રયાસ કર્યો. સંસ્મરણો લખ્યા, વિદેશ નીતિ પર પુસ્તકો લખ્યા, એક વડીલ રાજપુરુષ તરીકે સલાહ આપતા રહ્યા.
અને 1994માં એમનું મૃત્યુ થયું.
હા, અને ત્યારે લોકો એમના જટિલ વારસાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક તેજસ્વી, સિદ્ધિઓ મેળવનાર પણ સાથે ઊંડી ખામીઓ ધરાવતો નેતા.
મુખ્ય ફિલોસોફી અને મૂલ્યો?
નિક્સનના જીવન અને કામ પાછળ કોઈ ચોક્કસ ફિલોસોફી હતી? એમનો દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ કેવો હતો? આ પુસ્તક શું કહે છે એના વિશે?
હા, થોમ્સના મતે નિક્સનનો જે વિશ્વ દૃષ્ટિકોણ હતો ને, એ એમના પોતાના સંઘર્ષમય અનુભવોમાંથી જ બન્યો હતો. એમને લાગતું કે જીવન અન્યાયી છે, દુનિયા ખતરનાક જગ્યા છે, દુશ્મનો હંમેશા તમારી વિરુદ્ધ કાવતરા કરતા જ હોય છે, એટલે સતત સાવચેત રહેવું પડે, મજબૂત બનવું પડે.
અને પેલી અમે વિરુદ્ધ તેઓ વાળી વાત, એ એમના મનમાં બહુ દ્રઢ હતી નહીં?
બહુ જ. એ દુનિયાને બે ભાગમાં જ જોતા હતા. અમે એટલે મહેનતુ, દેશભક્ત, સામાન્ય અમેરિકાનો જે નિયમો પાળે છે, અને તેઓ એટલે પેલા વિશેષાધિકૃત ઉદારવાદી ભદ્ર લોકો જે સામાન્ય માણસની પરવા નથી કરતા, અમેરિકન મૂલ્યોને નબળા પાડે છે અને સત્તા પર કબજો જમાવી રાખવા માંગે છે.
અને આ માનસિકતા એમના નિર્ણયોમાં દેખાતી હતી.
સ્પષ્ટપણે શાસન ચલાવવા વિશે પણ એમના વિચારો સ્પષ્ટ હતા. એ માનતા કે વાસ્તવિક દુનિયામાં રાજ કરવા માટે, મતલબ અસરકારક નેતૃત્વ માટે, ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે, અપ્રિય હોય તો પણ, નૈતિક રીતે કદાચ સ્પષ્ટ ન હોય તો પણ.
સિદ્ધાંતો કરતા પરિણામ વધારે મહત્વનું.
હા, એવું કહી શકાય. આ જ વિચારસરણીથી એમણે ચીન સાથે સંબંધો બાંધ્યા, જે એમના પોતાના ભૂતકાળથી સાવ વિપરીત હતું, અને આ જ વિચારથી કંબોડિયા પર ગુપ્ત બોમ્બમારો કરવા જેવા પગલાંને પણ યોગ્ય ઠેરવ્યા.
વિદેશ નીતિમાં એટલે એમને રિયલિસ્ટ કહે છે, આદર્શવાદ કરતા રાષ્ટ્રીય હિત અને સત્તાનું સંતુલન.
બરાબર, રિયલ પોલિટિક જેને કહેવાય, એમાં એ વધુ માનતા હતા.
પુસ્તક એમની મુખ્ય પ્રેરણાઓ, મોટિવેશન્સ વિશે શું કહે છે? કઈ બાબતો એમને સતત દોડાવતી હતી?
થોમસ મુખ્યત્વે ત્રણ પ્રેરણાઓ ગણાવે છે. પહેલી અને સૌથી મુખ્ય એ હતી આદર અને સ્વીકૃતિ મેળવવાની તીવ્ર ઈચ્છા. સાબિત કરવું હતું કે પોતે પણ પેલા ભદ્રવર્ગ જેટલા, બલકે એમનાથી વધુ સારા છે.
પેલો બહારના હોવાનો ભાવ.
હા, એ જ. બીજી પ્રેરણા હતી અમેરિકાના હિતોનું રક્ષણ કરવું, અમેરિકાને દુનિયામાં મજબૂત બનાવવું, અલબત્ત જે રીતે તેઓ સમજતા હતા એ રીતે.
અને ત્રીજી
હતી પોતાના વાસ્તવિક અને ક્યારેક કાલ્પનિક દુશ્મનોને હરાવવાની, પછાડવાની એકદમ તીવ્ર ઈચ્છા.
અને આ ત્રણેય વચ્ચે સતત ખેંચતાણ રહેતી હશે.
હા, ચોક્કસ. એ જેમના આંતરિક સંઘર્ષો અને પેલા વિરોધાભાસી વર્તનનું કારણ બનતી. ક્યારેક દેશહિતનું કામ, જેમ કે ચીન નીતિ, એમને આદર પણ અપાવતું, તો ક્યારેક દુશ્મનોને હરાવવાની વૃત્તિ, જેમ કે વોટરગેટમાં દેખાયું, એમના પોતાના અને દેશના હિતને નુકસાન પહોંચાડતી.
ત્રણ મુખ્ય પરિવર્તનકારી ઘટનાઓ.
ચાલો હવે નિક્સનના જીવનના ત્રણ એવા મહત્વના વળાંકો જોઈએ જેણે એમની આખી દિશા બદલી નાખી. પહેલો તો તમે ઉલ્લેખ કર્યો, અલ્ઝર હિસ કેસ 1948. શા માટે આ આટલો મોટો ટર્નિંગ પોઈન્ટ હતો?
કારણ કે જુઓ, એ ખાલી એક કેસ નહોતો. એક યુવાન, લગભગ અજાણ્યા કોંગ્રેસમેન માટે આ રાષ્ટ્રીય સ્તરે ચમકવાની તક હતી. મોટાભાગના લોકો જ્યારે હેસને નિર્દોષ માનતા હતા અથવા આને રાજકીય રમત ગણતા હતા, ત્યારે નિક્સને હાર ન માની, પુરાવા ભેગા કર્યા, દબાણ કર્યું
અને હેસને દોષિત ઠેરવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
હા, આનાથી એ સામ્યવાદ વિરોધી યોદ્ધા તરીકે સ્થાપિત થયા. પણ એનાથી એ વધુ મહત્વનું એ હતું કે આ કેસે એમના મનમાં પેલી માન્યતા પાક્કી કરી દીધી કે ઉદારવાદી ભદ્રવર્ગ દેશ માટે ખતરો છે અને એમની સામે આક્રમક થવું જ પડે. અહીંથી પેલી અમે વીએસ તેઓ ની લડાઈ વધુ ઉગ્ર બની.
બીજો વળાંક 1960ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કેનેડી સામેની હાર. આની શું અસર થઈ?
રાજકીય હાર તો હતી જ, પણ એનાથી એ વધારે એ મનોવૈજ્ઞાનિક ફટકો હતો નિક્સન માટે. આ ખાલી ચૂંટણી હારવાની વાત નહોતી, આ એમની યોગ્યતા પર, એમની પેલા ભદ્ર વર્ગ સામેની લડાઈ પર પ્રશ્નાર્થ હતો. હાર પછી એમનો કેનેડી પરિવાર, પૈસાદાર વર્ગ, મીડિયા આ બધા પ્રત્યેનો રોષ એકદમ ઝેરી બની ગયો. એમને લાગ્યું કે એમની સાથે છેતરપિંડી થઈ છે,
અને આ અનુભવે એમને વધુ શંકાશીલ, વધુ કઠોર બનાવ્યા હશે.
બિલકુલ. અને ભવિષ્યમાં જીતવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે માનસિક રીતે તૈયાર કર્યા. બદલો લેવાની ભાવના પણ કદાચ પ્રબળ બની.
અને ત્રીજો વળાંક, જે સૌથી વિરોધાભાસી પણ કદાચ સૌથી મહત્વનો, 1972માં ચીન સાથે સંબંધોની શરૂઆત.
હા, જે માણસે પોતાની આખી કારકિર્દી સામ્યવાદના વિરોધ પર ઊભી કરી હતી.
એ જ માણસ સામ્યવાદી ચીનના નેતા માઓ ઝેડોંગ સાથે હાથ મિલાવી રહ્યો હતો, માન્યામાં ન આવેલું હતું.
આ નિક્સનની રાજકીય પ્રતિભા અને એમની વ્યૂહાત્મક વિચારસરણીનો ઉત્તમ નમૂનો હતો. એમણે દાયકાઓ જૂની અમેરિકન વિદેશ નીતિ પલટી નાખી. કેમ? કારણ કે એમને સમજાયું કે બદલાતા વિશ્વમાં ચીનને સાથે લેવું અમેરિકાના હિતમાં છે, સોવિયત સંઘ પર દબાણ લાવવા માટે
જરૂરી છે.
પહેલી એમની રિયલ પોલિટિક વિચારસરણીનું પ્રતિબિંબ.
બરાબર.
અને વ્યક્તિગત રીતે એમના માટે આ બહુ મોટી ગૌરવની ક્ષણ હતી, ઇતિહાસના પાના પર એક મહાન નેતા તરીકે ઉભરી આવવાની ક્ષણ.
પણ દુઃખની વાત એ છે કે
આ જ
સમયગાળામાં પેલું વોટરગેટનું બીજ પણ રોપાઈ રહ્યું હતું, જે એમની મહાનતા અને એમની ક્ષુદ્રતા વચ્ચેનું જે દુઃખદ વિરોધાભાસ છે ને, એને ઉજાગર કરે છે.
માનવીય બોધ અને પ્રતિબિંબ.
નિક્સનનું જીવન આટલી બધી જટિલતાઓ સાથે આપણને એક માણસ તરીકે શું શીખવી જાય છે? એમની વાર્તામાંથી શું બોધપાઠ લઈ શકીએ આપણે?
ઘણું બધું શીખવી જાય છે. સૌથી પહેલું તો પેલી મહત્વાકાંક્ષાની બેધારી તલમાર વિશે. જુઓ, જે ગુણો, દ્રઢતા, મહેનત, વ્યૂહરચના બનાવવાની ક્ષમતા એમને સફળતાના શિખરે લઈ ગયા,
એ જ ગુણો જ્યારે હદ વટાવી ગયા અથવા ખોટી દિશામાં વપરાયા, જેમ કે દ્રઢતા પેરેનોયા બની ગઈ, ત્યારે એમના પતનનું કારણ બન્યા.
બીજું, પેલી આત્મજાગૃતિનો અભાવ. પુસ્તક કહે છે કે નિક્સન ઘણીવાર સમજી જ નહોતા શકતા કે એમના વર્તનની બીજા પર કેવી અસર પડે છે.
હા, અથવા તો પોતાની નબળાઈઓ સ્વીકારવા જ તૈયાર નહોતા. આ શું બતાવે છે? કે ખાલી પ્રતિભા અને મહેનત પૂરતા નથી, પોતાની જાતને પ્રામાણિકપણે સમજવી એ પણ એટલું જ જરૂરી છે.
અને પેલો રોષનો ભય, ભદ્ર વર્ગ પ્રત્યેનો જે આજીવન રોષ હતો એમનામાં,
એક ઝેરની જેમ ફેલાયેલો હતો. એણે એમના નિર્ણયો, એમના સંબંધો બધાને પ્રભાવિત કર્યા. જૂની ફરિયાદોને પકડી રાખવી કેટલી આત્મઘાતી બની શકે છે એ નિક્સનના જીવનમાં સ્પષ્ટ દેખાય છે.
પણ એમની સ્થિતિસ્થાપકતા પણ ગજબની હતી, નહીં? વારંવાર હાર્યા પછી પણ ફરી ઊભા થવું, લડતા રહેવું.
ચોક્કસ. એ પ્રેરણાદાયી છે. એ શીખવે છે કે નિષ્ફળતા અંત નથી હોતી, જો તમે ફલી પ્રયાસ કરવા તૈયાર હો.
અને છેલ્લે, માનવ પાત્રની જટિલતા. કોઈ માણસ સાવ સારો કે સાવ ખરાબ નથી હોતો.
બરાબર.
નિક્સનમાં અસાધારણ બુદ્ધિ હતી, રાજકીય દુરંદેશી હતી, પણ સાથે જ ઊંડી અસલામતી, શંકા, કડવાશ આ બધું પણ હતું.
એક જ વ્યક્તિમાં આટલા વિરોધાભાસ.
હા, એ આપણને યાદ અપાવે છે કે માણસને સરળ ખાનાઓમાં વહેંચી ન શકાય, અને ચેતવણી પણ આપે છે કે આપણી અંદરની નબળાઈઓ આપણી મોટામાં મોટી સિદ્ધિઓને પણ માટીમાં મેળવી શકે છે.
ત્રણ અંતિમ તારણો.
તો આ આખી ચર્ચા પછી રિચાર્ડ નિક્સનના જીવન અને આ પુસ્તક બીંગ નિક્સનમાંથી આપણે ત્રણ મુખ્ય તારણો કયા લઈ શકીએ? ચાલો પહેલા ભાવનાત્મક અંતરદૃષ્ટિથી શરૂ કરીએ.
ભાવનાત્મક અંતરદૃષ્ટિ.
મને લાગે છે કે નિક્સનની વાર્તા સૌથી શક્તિશાળી રીતે એ બતાવે છે કે બહારથી ગમે તેટલી સફળતા મેળવનાર વ્યક્તિ પણ અંદરથી ઊંડી અસલામતી, અસ્વીકારના ભય અને અપૂર્ણતાની લાગણીથી પીડાતો હોઈ શકે છે. બાળપણના ઘા, પેલો સામાજિક તિરસ્કારનો ભાવ એ જીવનભર પીછો નથી છોડતો, અને એ જ ભાવ ક્યારેક અસાધારણ સિદ્ધિ માટે પ્રેરણા બને છે તો ક્યારેક સ્વવિનાશ તરફ પણ ધકેલે છે. આ એ દરેક વ્યક્તિ અનુભવી શકે જેણે ક્યારેક બહારના હોવાનો અનુભવ કર્યો હોય.
બરાબર. હવે બૌદ્ધિક અંતરદૃષ્ટિ શું તારવી શકીએ?
બૌદ્ધિક અંતરદૃષ્ટિ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ. જુઓ, અસરકારક અને લાંબા ગાળાના નેતૃત્વ માટે ખાલી બુદ્ધિ, વ્યૂહરચના કે દૃઢ સંકલ્પ પૂરતા નથી. આત્મજાગૃતિ, નૈતિકતા અને બીજામાં વિશ્વાસ જગાવવાની ક્ષમતા પણ એટલી જ, બલકે વધુ જરૂરી છે. નિક્સનની વિદેશ નીતિ એમની વ્યૂહાત્મક તેજસ્વીતા બતાવે છે, સાચી વાત. પણ વોટરગેટ એ એમની આંતરિક નબળાઈઓ અને ભય પર આધારિત નેતૃત્વની મર્યાદાઓ સ્પષ્ટ કરે છે. મતલબ, સાચી સફળતા ખાલી જીતવામાં નથી, પણ તમે કેવી રીતે જીતો છો એમાં પણ છે.
બહુ મહત્વની વાત. અને અંતે આ વાર્તામાંથી મળતો સાર્વત્રિક જીવનબોધ શું છે?
સાર્વત્રિક જીવનબોધ, યુનિવર્સલ ઇનસાઇટ, આપણી સૌથી મોટી તાકાત અને આપણી સૌથી મોટી નબળાઈનું મૂળ ઘણીવાર એક જ હોય છે. જે ગુણ આપણને આગળ વધારે છે, એ જ ગુણ જો કાબૂમાં ન રહે તો આપણને નીચે પાડી શકે છે. નિક્સનની દૃઢતા એમની શક્તિ હતી, પણ એ જ પેરેનોયા બની ગઈ. એમની વ્યૂહાત્મક બુદ્ધિએ ચીનનો દરવાજો ખોલ્યો, પણ એ જ બુદ્ધિએ એમને રાજકીય વિરોધીઓને દુશ્મન ગણીને કચડી નાખવા પ્રેર્યા. એટલે સાચી સમજણ ખાલી આપણી શક્તિઓ ઓળખવામાં નથી, પણ એમની નકારાત્મક અસરોને સમજીને એને કાબૂમાં રાખવામાં છે.
ખરેખર રિચર્ડ નિક્સનની આ ગાથા એમની સિદ્ધિઓ, નિષ્ફળતાઓ, એમની અંદરની વાતો, એમના અંધકારમય પાસાઓ, આ બધું સત્તા, મહત્વાકાંક્ષા અને માણસના સ્વભાવની જટિલતાને સમજવા માટે આજે પણ એટલું જ મહત્વનું છે.
સમાપન કથન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.